હવે બે ખમીર રોટલીનું પર્વ જે પાસખા કહેવાય છે તે પાસે આવ્યું. તેને શી રીતે મારી નાખવો તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા, કેમ કે તેઓ લોકથી બીતા હતા. યહુદા જે ઇસ્કારિયોત કહેવાતો હતો, જે બારમાનો એક હતો, તેમાં શેતાન બેઠો. તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં તેને શી રીતે સ્વાધીન કરવો તે સંબંધી તેઓની સાથે મસલત કરી. તેથી તેઓએ ખુશ થઈને તેને પૈસા આપવાનું વચન આપ્યું. તે તેણે કબૂલ કર્યું અને લોકો હાજર ન હોય તેવે પ્રસંગે તેને તેઓના હાથમાં સ્વાધીન કરવાનો લાગ તે તાકી રહ્યો. બે ખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસખા યજ્ઞ કરવો જોઈએ. તેણે પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા કે તમે જઈને આપણે સારું પાસખા સિદ્ધ કરો કે આપણે તે ખાઈએ. તેઓએ તેને પૂછ્યું કે અમે ક્યાં સિદ્ધ કરીએ એ વિશે તારી શી ઈચ્છા છે. તેણે તેઓને કહ્યું કે શહેરમાં પેસતા પાણીની ગાગર લઈને જતો એક પુરુષ તમને સામો મળશે. તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ પાછળ જજો અને ઘરધણીને પૂછજો કે ઉપદેશક તને કહે છે કે મારા શિષ્યોની સાથે હું પાસખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે. તે તમને સરસામાન સહિત એક મોટી મેડી દેખાડશે, ત્યાં તમે તૈયારી કરો. તેઓ ગયા અને જેમ તેણે તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું અને તેઓએ પાસખા તૈયાર કર્યું. વખત થયો ત્યારે તે બેઠો અને તેની સાથે 12 પ્રેરિતો પણ બેઠા. તેણે તેઓને કહ્યું કે મરણ સહ્યા પહેલા આ પાસખા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી, કેમ કે હું તમને કહું છું કે દેવના રાજ્યમાં તે પૂરું નહીં થાય ત્યાં લગી હું તે ફરી ખાવાનો નથી. તેણે પ્યાલો લઈને સ્તુતિ કરીને કહ્યું કે આ લો અને માહો માહે વહેંચો, કેમ કે હું તમને કહું છું કે દેવનું રાજ્ય નહીં આવે ત્યાં સુધી હું હવે પછી દ્રાક્ષાનો રસ પીનાર નથી. પછી તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું કે આ મારું શરીર છે, તે તમારે સારું આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો. તે જ પ્રમાણે વાળું કર્યા પછી તેણે પ્યાલો લઈને કહ્યું કે આ પ્યાલો તમારે સારું વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. બહાર નીકળીને તે પોતાની રીત પ્રમાણે જૈતુન પહાડ પર ગયો. શિષ્યો પણ તેની પાછળ પાછળ ગયા અને તે ઠેકાણે આવ્યો ત્યારે તેણે તેઓને કહ્યું કે પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. આશરે પથ્થર ફેંકાય તેટલે છેટે તે તેઓથી દૂર ગયો અને ઘૂંટણ ટેકવીને તેણે પ્રાર્થના કરીને કહ્યું કે હે બાપ, જો તારી ઈચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. આકાશમાંથી એક દૂત તેને બળ આપતો દેખાયો. તેણે કષ્ટ સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી અને તેનો પરસેવો ભોંય પર પડતા લોહીના ટીપા જેવો થયો. પ્રાર્થના કરીને ઉઠ્યા પછી તે પોતાના શિષ્યો પાસે પાછો આવ્યો ત્યારે તેણે તેઓને શોકને લીધે ઊંઘેલા દીઠા. તેણે તેઓને કહ્યું, કેમ ઊંઘો છો? ઉઠીને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. તે હજી બોલતો હતો એટલામાં તો ઘણા લોકો આવ્યા અને યહુદા કરીને 12માનો એક તેઓની આગળ ચાલતો હતો. તે ઈસુને ચુંબન કરવા સારું તેની પાસે આવ્યો, પણ ઈસુએ તેને પૂછ્યું, યહુદા, શું તું માણસના દીકરાને ચુંબન કરીને પ્રસ્વાધીન કરે છે? તેઓ તેને પકડીને લઈ ગયા અને મુખ્ય યાજકના ઘરમાં લાવ્યા. હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નાખવા સારું તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તેઓને કંઈ જડી નહીં, કેમ કે ઘણાઓએ તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી, પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી. કેટલાયે ઊભા રહીને તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતા કહ્યું કે અમે તેને એમ કહેતા સાંભળ્યો કે હાથે બનાવેલા આ મંદિરને હું પાડી નાખીશ અને 3 દહાડામાં વગર હાથે બનેલું હોય એવું બીજું મંદિર બાંધીશ. એમાં પણ તેઓની સાક્ષી મળતી નહોતી. પછી પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું કે શું તું કંઈ ઉત્તર આપતો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે? પણ તે છાનો રહ્યો ને કંઈ ઉત્તર દીધો નહીં. ફરી પ્રમુખ યાજક તેને પૂછે છે કે શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે? ઈસુએ તેને કહ્યું કે હું છું. અને માણસના દીકરાને પરાક્રમની જમણી બાજુએ બેઠેલો તથા આકાશના વાદળા સહિત આવતો તમે દેખશો. પ્રમુખ યાજક પોતાના લુગડા ફાડીને કહે છે કે હવે આપણને બીજી સાક્ષીની શી અગત્ય છે? તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે, તમને શું લાગે છે? સર્વે તેને મરણદંડને યોગ્ય ઠરાવ્યો. પછી કેટલાય તેના પર થૂકવા તથા તેનું મોં ઢાંકવા લાગ્યા તથા તેને મુક્કીઓ મારીને તેને કહેવા લાગ્યા કે તું પ્રબોધક હોય તો કહી બતાવ. અને ભાલદારોએ તેને તમાચા માર્યા. દહાડો ઉગતા જ લોકના વડીલોની સભા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ સાથે ભેગી થઈ. તેને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે જો તું ખ્રિસ્ત હોય તો અમને કહે. પણ તેણે તેઓને કહ્યું કે જો હું તમને કહું તો તમે વિશ્વાસ કરતા નથી, અને જો હું પૂછીશ તો તમે મને ઉત્તર આપવાના નથી. પણ હવે પછી માણસનો દીકરો દેવના પરાક્રમને જમણે હાથે બિરાજશે. બધાએ કહ્યું, તો શું તું દેવનો દીકરો છે? તેણે તેઓને કહ્યું કે તમે કહો છો કે હું તે છું. તેઓએ કહ્યું કે હવે આપણને બીજા પુરાવાની શી અગત્ય છે, કેમકે આપણે પોતે તેના મોંથી જ સાંભળ્યું છે. તે પછી તેઓનો આખો સમુદાય ઉઠીને તેને પિલાતની પાસે લઈ ગયો. તેઓ તેના પર એવું તહોમત મૂકવા લાગ્યા કે અમને એવું માલુમ પડ્યું છે કે આ માણસ અમારા લોકને ભૂલાવે છે અને કાયસારને ખંડણી આપવાની મના કરે છે, અને હું પોતે ખ્રિસ્ત રાજા છું એમ કહે છે. પિલાતે તેને પૂછ્યું, શું તું યહૂદીઓનો રાજા છે? તેણે તેને ઉત્તર આપ્યો કે તું કહે છે. પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું, આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી. પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું કે ગાલિલથી માંડીને અહીં લગી આખા યહૂદામાં તે બોધ કરીને લોકોને ઉશ્કેરે છે. પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું કે શું આ માણસ ગાલિલનો છે? તે હરોદના તાબાનો છે એમ તેણે જાણ્યું. ત્યારે તેણે તેને હેરોદની પાસે મોકલ્યો. હેરોદ પોતે પણ તે સમયે યરૂશાલેમમાં હતો. હવે હેરોદ ઈસુને જોઈને ઘણો હર્ષ પામ્યો, કેમકે તેના સંબંધી તેણે સાંભળ્યું હતું. તેને લીધે તે ઘણા દહાડાથી તેને જોવા ઈચ્છતો હતો, અને મારા દેખતા તે કંઈ ચમત્કાર કરશે એવી આશા પણ તે રાખતો હતો. તેણે તેને ઘણી ઘણી વાતો પૂછી, પણ તેણે તેને કંઈ ઉત્તર આપ્યો નહીં. મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેના ઉપર જુસ્સાથી તોહમત મૂકતા ઊભા હતા. હેરોદે પોતાના સિપાઈઓ સહિત તેનો તુચ્છકાર કરીને તથા ઠઠ્ઠા કરીને તેને ભભકાદાર વસ્ત્ર પહેરાવીને પિલાતની પાસે પાછો મોકલ્યો. તે જ દહાડે પિલાત તથા હેરોદ એકબીજાના મિત્ર થયા. આગળ તો તેઓ એકબીજા પર વેર રાખતા હતા. પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકને એકઠા બોલાવીને કહ્યું કે આ માણસ લોકને ભૂલાવે છે એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યા છો, પણ મેં તમારી આગળ તેની તપાસ કર્યા છતાં જે વાતોનું તમે તેના પર તોહમત મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ આ માણસમાં મને જણાયો નથી, તેમજ હેરોદને પણ જણાયો નથી, કેમકે તેણે તેને અમારી પાસે પાછો મોકલ્યો. મરણદંડને યોગ્ય તેણે કંઈ કર્યું નથી, માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ. પણ તેઓએ સામટો મોટો ઘાંટો પાડીને કહ્યું કે એને લઈ જા અને બારાબાસને અમારે વાસ્તે છોડી દે. એને તો શહેરમાં કંઈ દંગો તથા હત્યા કર્યાને લીધે બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો. ત્યારે ઈસુને છોડવાની ઈચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો, પણ તેઓએ પોકારીને કહ્યું કે એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો. તેણે ત્રીજી વાર તેઓને પૂછ્યું કે શા વાસ્તે, તેણે શું ભૂંડું કર્યું છે? તેનામાં મરણદંડ યોગ્ય મને કંઈ પણ જણાયું નથી, માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ. પણ તેઓએ મોટે ઘાંટે બોલીને દુરાગ્રહથી માંગણી કરી કે એને વધસ્તંભે જડાવો. તેઓના ઘાંટા આખરે ફાવ્યા. તેઓના માગ્યા પ્રમાણે કરવાનો પિલાતે હુકમ કર્યો. દંગો તથા ખૂન કર્યાને લીધે જે માણસને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો અને જેની તેઓએ માંગણી કરી હતી તેને તેણે છોડી દીધો, પણ ઈસુને તેણે તેઓની ઈચ્છાને સ્વાધીન કર્યો. સિપાઈઓ તેને પ્રેટોરિયમ નામે કચેરીમાં લઈ ગયા. ત્યાં તેઓએ આખી ટુકડી એકઠી કરી. તેઓએ તેને જાંબુઓ જભ્ભો પહેરાવ્યો ને કાંટાનો મુંગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો અને હે યહૂદીઓના રાજા સલામ એમ કહીને તેઓ તેને નમસ્કાર કરવા લાગ્યા. તેઓએ તેના માથા પર સોટી મારી, તેના પર થૂક્યા ને ઘૂંટણ ટેકીને તેની આગળ નમ્યા. તેના ઠઠ્ઠા કરી રહ્યા પછી તેઓએ તેના પરથી જાંબુઓ જભ્ભો ઉતારી લીધો ને તેના પોતાના લુગડા તેને પહેરાવીને તેઓ તેને વધસ્તંભે જડવા સારું લઈ ગયા. ગલગથા નામની જગા, જેનો અર્થ ખોપરીની જગા છે, ત્યાં તેઓ તેને લાવે છે. તેઓએ બોળ ભેળેલો દ્રાક્ષારસ તેને પીવાને આપવા માંડ્યો, પણ તેણે તે લીધું નહીં. તેઓએ તેને વધસ્તંભે જડ્યો ને પ્રત્યેકે તેના વસ્ત્રનો કયો ભાગ લેવો તે નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તે માહોમાહે વહેંચી લીધા. દિવસના ત્રીજે કલાકે તેઓએ તેને વધસ્તંભે જડ્યો. તેના ઉપર તેઓએ એવું તહમતનામું લખ્યું હતું કે યહૂદીઓનો રાજા. તેની સાથે તેઓએ બે લૂંટારાને વધસ્તંભે જડ્યા, એકને તેની જમણી તરફ, બીજાને તેની ડાબી તરફ. તે અપરાધીઓમાં ગણાયો એવું જે શાસ્ત્રવચન તે પૂરું થયું. પાસે થઈને જનારાઓએ તેની નિંદા કરી તથા માથા હલાવીને કહ્યું કે વાહ રે, મંદિરને પાડી નાખનાર તથા ત્રણ દહાડામાં તેને પાછું બાંધનાર, તું પોતાને બચાવ ને વધસ્તંભ પરથી ઉતરી આવો. એ જ પ્રમાણે મુખ્ય યાજકોએ માહોમાહે શાસ્ત્રીઓ સુદ્ધા તેના ઠઠ્ઠા કરીને કહ્યું કે તેણે બીજાઓને બચાવ્યા પણ તે પોતાને બચાવી શકતો નથી. ઇસરાયેલનો રાજા ખ્રિસ્ત હમણાં વધસ્તંભ પરથી ઉતરી આવે કે અમે જોઈને વિશ્વાસ કરીએ. તેની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેની નિંદા કરીને કહ્યું, શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ. પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું કે તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું દેવથી પણ બીતો નથી? આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી. તેણે કહ્યું કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. તેણે તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. હમણાં લગભગ બપોર થયા હતા અને ત્યારથી ત્રીજા પહોર લગી સૂરજનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધકાર વ્યાપી રહ્યો. વળી મંદિરનો પડદો વચમાંથી ફાટી ગયો. ઈસુએ મોટી બૂમ પાડીને કહ્યું કે ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. એમ કહીને તેણે પ્રાણ છોડ્યો. જે થયું હતું તે જોઈને સુબેદારે દેવની સ્તુતિ કરીને કહ્યું કે ખરેખર આ તો ન્યાયી માણસ હતો. જે લોક એ જોવા સારું એકઠા થયા હતા તેઓ સર્વે જે થયું હતું તે જોઈને પોતાની છાતી કૂટતા પાછા ગયા. તેના સગળા ઓળખીતાઓ તથા જે સ્ત્રીઓ ગાલિલમાંથી તેની પાછળ પાછળ આવી હતી તેઓ દૂર ઊભા રહીને આ જોતા હતા. હવે યુસફ નામે ન્યાય સભાનો એક સભાસદ હતો. તે સારો તથા ન્યાયી માણસ હતો. તે યહૂદીઓના એક શહેર આરિમથાઈનો હતો. તેણે તેઓના મનસૂબા તથા કામમાં પોતાની સંમતિ આપી નહોતી. તે પણ દેવના રાજ્યની રાહ જોતો હતો. તેણે પિલાતની પાસે જઈને ઈસુનું શબ માંગ્યું. તેણે તેને ઉતારીને શણને લુગડે વીંટાળ્યું અને ખડકમાં ખોદેલી કબરમાં તેને મૂક્યું કે જ્યાં કદી કોઈને અગાઉ મૂકવામાં આવ્યો ન હતો. તે દિવસ સિદ્ધિકરણનો હતો અને વિશ્રામવાર પણ નજીક આવ્યો હતો. જે સ્ત્રીઓ તેની સાથે ગાલિલમાંથી આવી હતી તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ અને તેનું શબ શી રીતે મૂક્યું હતું તે પણ જોયું. તેઓએ પાછી આવીને સુગંધી તથા અત્તર સિદ્ધ કર્યા. આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો.